માનવ જીવનમાં આત્મા સુધી પહોંચવા અને ઈશ્વરને સમજવા માટે મૃત્યુની વારે વારે યાદ રહેવી જરૂર છે. ડોંગરી મહારાજ પણ કહેતા કે કઈ નહીં તો દિવસમાં એક વાર મૃત્યુને યાદ કરજો તો માણસ પાપ કરતા બચે. કારણ મૃત્યુ એક એવી અવસ્થા છે કે આ શરીરને છોડીને જવાનું છે. અને એ પણ સમજો કે શરીર એ દુનિયાનો પરિજન છે અને આત્મા એ ભગવાનનો સ્વજન છે. શરીર એ આ દુનિયાનો પરિજન છે, સ્વજન છે, અને આત્મા એ પરમાત્માનો સ્વજન છે. તો દુનિયાના સ્વજનને દુનિયા સાથે જ રહેવા દઈએ અને આત્માના સ્વજનને આત્મા સાથે રહેવા દઈએ, એના પરમાત્મા સાથે રહેવા દઈએ. તો આમ દ્રઢતા રાખીને મૃત્યુનો ભય સંપૂર્ણ વિસરી જઈને જો આપણે આપણા જીવનને સંભાળી લઈશું ને તો મૃત્યુ ક્યારે પણ આપણને મારી નહીં શકે. બોટાદ કરે પણ ગાયું છે, મૃત્યુ તો મરી ગયું રેલું, મૃત્યુને મારી નાખ્યું. અરે જે લોકોને મારે એને તમે કેવી રીતે મારી શકો? આખી દુનિયાને મારી ખાય એને તમે કેવી રીતે મારી શકો? તો બોટાદ કર જેવો કઈ બોલતા હોય મૃત્યુ તો મરી ગયું રેલું કેવું હશે? શું હશે એવું કે મૃત્યુને પણ તમે મારી શકો છો? ભાગવતમાં પરીક્ષિત એને જે કઈ અપરાધ કુકર્મ કર્યું એનો શાપ મળ્યો. એને ખબર પડી કે મને ઋષિકુમારે શાપ આપ્યો, 7 દિવસ પછી મારું મૃત્યુ છે. ગભરાયો, મોત 7 દિવસ પછી? જેમ એક ફાંસીની સજા વાળો માણસ એ મૃત્યુના દિવસો ગણતા હોય ભયભીત થઈ ગયો હોય, એમ પરીક્ષિત પણ એકવાર ભયભીત થઈ ગયો. પણ પછીથી જ પ્રભુની એવી કૃપા હતી અને જેને જન્મતાની સાથે ગર્ભમાં જ ઈશ્વરની કૃપા હતી. પરીક્ષિત જ્યારે ઉત્તરાના ગર્ભમાં હતા ત્યારે જ ભગવાનની સુરક્ષા હતી, ત્યારથી જ ભગવાનની એની પર કૃપા હતી. અને એને કારણે પરીક્ષિત સમજણપૂર્વક મૃત્યુના ભાવનો સ્વીકાર કરી લઈને સખેદ દુઃખી થઈને ગંગાજીના કિનારે જઈને બેસી ગયા. પણ ભગવદ કૃપાથી સુખદેવજી પણ ત્યાં આવીને એમને મળી ગયા તરત જ. અને સુખદેવજીએ ભગવદ કથામાં એવા તદલીન કરી દીધા, શરીર ભાવ છોડાવી દીધો અને ભગવદ ભાવ કરાવી દીધો. વ્યવહાર નીકળી ગયો, જીવનમાંથી દુનિયા પણ ચાલી ગઈ કે મૃત્યુ 7 દિવસ પછી છે, હવે કોની સાથે મારે વાત્સલ્ય કરવું, કોની જોડે મારે આસક્ત થવું, મું કવ્યા. માત્ર ચિંતા રહી શરીરની ને મૃત્યુની, પણ ભગવદ્ કથાથી જે પરમહંસ છે, જે પોતાના જ આત્મા સુખની અંદર વિચર્યા કરે છે, હંમેશા રમણ છે, એવા સુખદેવજીએ પરીક્ષિતને મૃત્યુના ભયમાંથી મુક્ત કરી અને આત્મામાં રમતા કરી દીધા, ભગવાનમાં રમતા કરી દીધા. છેલ્લે જયારે 7 દિવસ પૂરા થયા ભગવત કથાના, સુખદેવજીએ રજા લીધી. પરીક્ષિતને ખબર છે હવે મને તક્ષક નાગ આવવાનો જ છે, એને કરડવાનો જ છે, મૃત્યુ થવાનું જ છે. એટલે સમજણપૂર્વક શરીરનો મોહ રાખ્યા સિવાય સરસ રીતે સમજણપૂર્વક પોતાના એમાં બેસી, સાધનમાં બેસી શરીરનો પહેલો ત્યાગ કરી દીધો સમજણપૂર્વક. હમણાં તક્ષક આવીને કરડે તે પહેલા જ હું મારા શરીરને છોડી દઉં, જે કઈ શ્વાસ રૂંધી ભગવાનમાં મન જોડી દઈ અને શ્વાસ ન જાય એટલે સ્વાભાવિક છે. તો મૃત્યુ તો આવતા તો આવે, પણ પોતાની ઈચ્છાથી પોતે જેમ ઘર છોડીને ચાલ્યો જાય એમ પરીક્ષિત શરીર છોડીને ચાલ્યા જાય. પછી તક્ષક આવીને કરડ્યો છે પરીક્ષિત ના શરીરને, પરીક્ષિતને નથી કરડી શકતો પણ પરીક્ષિતના શરીરને આવીને એને દંશ માર્યો. અને એ પણ ક્યાંક ભગવત ઈચ્છા હશે, કોઈક એવી ગતિ હશે, વિદ્યા હશે કે તક્ષકના કરડ્યા પછીથી એ શરીર આપોઆપ ભડ 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 અગ્નિની જેમ બળી ગયું. મૃત્યુ તો મરી ગયું રેલો, મૃત્યુને મારી નાખતા હોય. પ્રહલાદજી ભાગવતમાં કથા છે કે હિરણ્યકશ્યપે આટલા બધા હેરાન કર્યા પ્રહલાદને, તો શેઠ પણ દુઃખી થયા વગર ભગવાનનું નામ ભગવત સ્મરણ એને છોડ્યું નથી પ્રહલાદજી. તો વ્યાસજી એમ ટાંક લખે છે ત્યાં આગળી કે પ્રહલાદજી મૃત્યુના માથા ઉપર પગ મૂકીને સ્વધામ ગયા છે. તાત્પર્ય કે મોતની સામે ટક્કરો ઝીલી અગ્નિમાં બળીને, પાળથી કરીને, હાથી નીચે કરીને, ઝેર આપીને, જે કહે છે પાણીમાં ફેંકી દઈને, આટલા બધા પ્રયત્ન છતાંય પ્રહલાદને આંચ ન સરખી આવી નથી. એટલે મૃત્યુથી નિર્ભય થઈને જે મૃત્યુના પગથિયા હતા એ બધા ઉપર પગ મૂકી મૂકીને ઉપર ચડી ગયા. એ તો હાથીના પગ નીચે કચડવાની વાત કરે, અગ્નિમાં બાળી મૂકવાની, પાણીમાં ફેંકી દેવાની, એને ઝેર આપીને મારી નાખવાની, આ બધામાંથી પાર થઈ જાય. તાત્પર્ય મૃત્યુ એને કશું નથી કરી શકતું. અને એક એક મૃત્યુના પ્રયત્નની ઉપર માથું પગ મૂકી 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 એટલે રૂપક ચાતી છે કે પ્રહલાદજી મૃત્યુના માથા ઉપર પગ મૂકીને સ્વધામ ગયા. આપણે જય મહારાજની વાત કરીએ, જય મહારાજના સંતોની વાત કરીએ તો પછી ગામમાં પુરુષોત્તમ દાસજી મહારાજ, એમણે સંકલ્પ કર્યો કે માક્ષર વધી 14 દિવસે સમાધિ લેવાનો નિશ્ચય કરી લીધો. તો એ તો તૈયારી કરતા હતા બેસવાની, કરી આસન પાથરીને. એક ગાડિયા જેવો ભગત આવ્યો કે મારા જા શું કરો છો, બસ કે છે હવે જો એમના જવાય બૂમો પાડી એ તો દોડ્યો ને બધા આજુબાજુના ગામડાને ભેગા કરી દીધા. જોત જોતામાં આજુબાજુ ગામડા બધા આવીને બેસી ગયા. મહારાજ કે સારું કે બધા બેસો ચાલો. 24 કલાક ભજન કર્યું છે, સત્સંગ કર્યો છે અને માક્ષરવદી અમાસને દિવસે બપોરે પછી સમાધિ લીધી. મૃત્યુને પોતાના જ એક્સિલેટરમાં મૂકી દીધું. લક્ષ્મણદાસજી મહારાજ વૈશાખ વદ એકાદશીએ સમાધિ લેવાનો નિર્ણય લીધો અને એક અંગ્રેજ ભક્ત હતો એને ખબર પડી, આવ્યો કે છે મહારાજ એવું કરો એટલે અમારા રાજમાં ગુનો કહેવાય, તો અપરાધ કહેવાય રાજનો, કે સારું જા નહીં એ કરીએ બસ. તો એમ એ પ્રમાણે કરીને પછી વૈશાખ વદ 14 11 જવા દીધી. 14 ની સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી નિત્યક્રમ પરવારી 129 વર્ષની ઉંમરે મહારાજશ્રીની પૂજા જે કરવાનું, પાદુકા પૂજન, સમાધિ પૂજન કરી દીવા ને બધું જ કરી પછી મંદિરના દર્શન ખોલી પછી બહાર આવી અને જ્યાં ચોકડીમાં પણ બેસી છે ત્યાં આગળ મારા એ પરંપરા છે ત્યાં બેસીને દર્શન, ત્યાં બેસીને દર્શન કર્યા અને બેસી ગયા, તે બેસી ગયા સન્મુખમાં પોતાનું જે તેજ હતું ગુરુ મહારાજમાં સમાઈ ગયું. મૃત્યુ તો મરી ગયું, 4 દિવસ ઢકેલી દીધો. મૃત્યુની કઈ તાકાત છે? ખુદ સંતરામ મહારાજે પણ પૂજાભાઈ ના ની સાથે વચનબદ્ધ થયેલા, પૂજાભાઈ સાંભળ્યું કે મહારાજ વચન આપો કે મને પૂછ્યા વગર હું ક્યાંય બહાર નહીં જઉં, બીજે નહીં જઉં. ત્યાં પછી મહારાજે કહ્યું, પૂજાભાઈ તમે વચન આપો, હું જ્યાં રહું જ્યાં સુધી રહું ત્યાં તમારી સેવા કરું, મારી સેવા તમારે કરવાની. બેવ બંધાયા, ભગવાનને ભક્ત બેવ બંધાઈ ગયા. પછી મહારાજશ્રીએ કહ્યું, પૂજાભાઈ હવે મહારાજને સમાધિ લેવાની ઈચ્છા છે. પોષ સુદ પૂનમ ના આગલા દિવસોમાં કહ્યું, પોષ સુદ પૂનમ નો નિર્ણય કર્યો છે કે બાપજી દફતરમાં હમણાં એટલું બધું કામ છે કે આપ આજ્ઞા કરો છો એ દિવસોમાં રજા મળી શકે એમ નથી. કે સારું, તને રજા મળે તાર કે છે. પછી આખો મહિનો જે કઈ દફતરમાં કામ હતું ઓફિસમાં બધું પતાવ્યું કર્યું. પછી માસુદ પૂનમના નજીકના દિવસોમાં કે બાપજી હવે આપ આજ્ઞા કરો આ સેવક આપની સેવામાં, ત્યારે સારું કે છે આપણે માસુદ પૂનમના દિવસે સમાધિ લેવી. એક મહિનો કોઈ મૃત્યુને રોકી શકે એમ છે? ઓપરેશનથી, દવાઓથી, મેડિસિનથી, વેન્ટિલેટરથી, લાઇફલાઇનથી કોઈ ટાળી શકે એમ છે? એક એક મહિના સુધી આમ સ્વસ્થ ચિત્તે બેસી અને કે હવે મળી, હા હવે રજા મળી, ચાલો. એનું નામ છે મૃત્યુ તો મરી ગયું. એ જ અદેસિંહ મહારાષ્ટ્રીને અરજ કરે કે બાપજી તમારા જીવનની મોટામાં મોટી જો કોઈ સમસ્યા હોય તો આ મૃત્યુ છે, અમને સમજાવીને કહેજો કે આ મૃત્યુ વખતે અમારે શું કરવું. તે વખતે અમારી નજીક આપ ઉભા રહેજો જયારે મૃત્યુ, અમને ભય ના લાગે. અને આપણે પણ આપણા સત્સંગમાં જોઈએ છે કે આ મૃત્યુના આ ભજનને વારે વારે થોડા થોડા અંશે પાછું આવે, થોડા થોડા અંતરે પાછું આવે. વાત એ સાચી છે, જરૂરનું છે. મહાપુરુષો તો કે છે કે મૃત્યુને દિવસમાં એક દિવસ, દિવસમાં એક વાર અવશ્ય યાદ કરો તો પાપ નહીં થાય, ખોટું કુકર્મ નહીં. પાપ થી બચવા માટે પણ મૃત્યુને યાદ કરીએ તો સ્વાભાવિક છે કે આપણે થોડે થોડે અંતરે આ ભજનને સ્વામીજી એક સંશય ભારે પૂછું તે મને કે દેહની જ્યારે અવધિ આવે તે વેળા શું કરીએ અમે? અમને તો કઈ સૂઝતું નથી, અમારી પ્રકારની કોઈ દ્રષ્ટિ નથી, એવી કોઈ આંખ નથી, અમારે કરવું શું? બાપજી આપ સમર્થ છો, આપ તો સ્વયં પરમાત્મા છો, અમારો રસ્તો કાઢો. અમારા જીવનની મોટામાં મોટી સમસ્યા મૃત્યુ. મૃત્યુનો ભય દરેકને લાગતો હોય અને એમાંથી ઉગરવા માટે માણસો એટલા બધા ઉધામા મારતા, એટલા બધા ઉધામા મારતા, અથાગ દવાખાને જાય, લાખો રૂપિયા ખર્ચે રસ્તા ઉપર આવી જાય, ખતમ ભિખારી થઈ જાય, તો પણ ના જીવવું છે. એટલા બધા ખર્ચા કર્યા પછી કિડની ફેલ જાય, મોત આવીને ઉભું રહે. જે અનિવાર્ય છે, જે વાસ્તવિકતા છે, એનો સ્વીકાર કરવા માટે આપણે તૈયાર નથી. મૃત્યુ વાસ્તવિકતા છે, નિશ્ચિત છે, છતાં એનો સ્વીકાર નથી, અને જેનો નાશ થવાનો જ છે એમાં એટલો બધો, એટલી બધી આસક્તિ ને એટલો બધો લગાવ છે, એને સહેજે છોડવાની તૈયારી. બંને વિપરીત, ઓપોઝિટ. મૃત્યુનો સ્વીકાર કરવો નથી અને શરીરને છોડવું નથી. ગમે તેમ થાય, બાયપાસ કરી લો, ટ્રાન્સપ્લાન્ટ કરી લો, ભલે લાખો ખર્ચા થાય, લોકોની પાસે માંગી લાવીશું, દેવું કરીશું, પણ જીવવું છે. અરે મરવાનું તો એક જ વખત છે, બીજી વાર કોઈને મરવું નથી પડતું હતું. વારે વારે મરવું પડે, કેટલું નુકસાન થાય. પણ એક જ વાર કશું કશા નુકસાન વગર મરવાનું બધું. તો છતાંય માણસને જે અનિવાર્ય છે એને સ્વીકારવાની તૈયારી. આત્મા જે શાશ્વત છે એની જરાય પડી નથી. જે અમર છે પકડવાની જરૂર એને છે. એને બદલે જે નાશવંત છે, જે ટકવાનું જ નથી, એની 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 પાછળ એટલો બધો વળગેલો રહે છે કે ના છૂટવું જોઈએ, ના છૂટવું જોઈએ. એટલે એક તરફ મૃત્યુનો સ્વીકાર નથી, મૃત્યુનો સ્વીકાર કરી લો, શરીર છે, અને એક તરફ આત્મા છે. પણ આત્માનો સ્વીકાર થઈ શકતો નથી. જે રહેવાનું છે એ ગમતું નથી, અને જે નથી રહેવાનું એને છોડવું નથી. શરીર રહેવાનું નથી જ નથી જ નથી. આટલા બધા અબજો માણસો જન્મ્યા હશે, એમાંથી કોણ એક છે? ભલે ભગવાન અવતરિત થઈને આવ્યા, છતાંય સદેહ છે. તો આટલું બધું નિશ્ચિત છે. જે ભગવાનને આપણે ભજીએ છીએ, જે ભગવાનને આપણે માનીએ છીએ, એને પોતાના ઈષ્ટને આરાધ્ય તરીકે આપણે સ્વીકારીએ છીએ, એ ભગવાનના શરીર પણ અત્યારે પાંચ ભૌતિક તો નથી. એટલું બધું સચોટ ને સાચું છે, છતાંય આપણે આજના માણસ તરીકે આપણા શરીરથી સહેજે છૂટવા તૈયાર નથી. જે નથી રહેવાનું એની તરફ લગાવ છે, અને જે રહેવાનું જ છે એના તરફ જરાય દ્રષ્ટિ નથી, ગમ નથી, અક્કલ નથી. જો આત્મા રહેવાનો જ છે, નાશ પામવાનો જ નથી, એના તરફ પહોંચી જઈએ, અને જે નાશવંત મૃત્યુ છે એને એ શરીર તરફ જોઈએ જ નહીં, જા તો સુખી. મૃત્યુ તો મરી ગયું રેલો, આત્મા તરફ થઈ જાઓ, આત્મદ્રષ્ટિ કરી દો અને દેહ દ્રષ્ટિ છોડી દો. દેહાધ્યાસ મૂક્યો કે આ શરીર કઈ નથી. શરીર સ્વપ્ન છે, અને સ્વપ્નની અંદર આપણે સ્વપ્ન તો જોઈએ છે. જો સ્વપ્નનો દ્રષ્ટા કોણ? આપણે. અને અત્યારે આ જીવીએ છે ને, વ્યવહારનો દ્રષ્ટા કોણ? દેહમાં આપણે છે. જો સ્વપ્નના દ્રષ્ટા આપણે છીએ, પણ એ જૂઠું છે સ્વપ્ન, તો શરીરના આ શરીરના વ્યવહારના દ્રષ્ટા આપણે છીએ ને, શરીરના દ્રષ્ટા આપણે છીએ, તો શરીર પણ સ્વપ્નના જેવું છે. પેલું સ્વપ્ન ટૂંકું હોય અને આ સ્વપ્ન લાંબુ હોય. સ્વપ્નની અંદર બીજું સ્વપ્ન આવતું હોય છે, ઊંઘી ગયા છે એટલે એક સ્વપ્ન આવ્યું, બીજે ક્યાંક ગયો, ત્યાં જઈને ઊંઘી ગયો, ત્યાં સ્વપ્ન પાછું બીજું આવ્યું. પછી પેલું સ્વપ્ન પૂરું થયું ને, જાગ્યો ને પાછું પેલા સ્વપ્ન, હો પેલું તો સ્વપ્ન હતું, અત્યારે અહીંયા પાછો આવતો રહ્યો. સ્વપ્નની અંદર દેખાયેલું સ્વપ્ન એને ખબર પડી કે પેલું તો સ્વપ્ન હતું, આજે હું તો અહીંયા સુધી આ સુધી. પછી આ સ્વપ્ન માંથી જાગે ત્યારે પછી ખ્યાલ આવે કે પેલું સ્વપ્ન. તો જેમ એક સ્વપ્ન માંથી જાગ્યા પછી બીજા સ્વપ્નમાં આવીએ અને એ સ્વપ્ન પાછું દેખાયા કરતું હોય, પણ જયારે એમાંથી જાગીએ ત્યારે સાચા જાગી લાગે. એમ એક સ્વપ્ન છે અને એમાંથી જાગીને એ બહાર આવ્યા છે, તો આ સ્વપ્ન જ છે, એ લાંબા સમયનું સ્વપ્ન છે. જયારે ઊંઘ ઉડશે અને પરમાત્મા પાસે છોડીને જવાનું થશે, ઓ આ તો આ શરીર તો સ્વપ્ન હતું, પૂરું થઈ ગયું, જન્મતા પહેલા નતું, મૃત્યુ પછી ના રહ્યું, હું ગયો તો જોયું તો બધું શું હતું, ખાલી ભ્રમણા જ હતું. જે શરીરને આપણે વાસ્તવિક માનીને બેઠા છીએ એ શરીર આત્મા જયારે પરમાત્માની અંદર ભળી જાય પછી જોયે, ઓહો અત્યાર સુધી ભ્રમમાં રહ્યો, આ સ્વપ્ન જેવી વસ્તુને વાસ્તવિક તરીકે જીવન સ્વીકારી લીધું. કેમ કે જે વચ્ચે દેખાતું હતું એ તો છે નહીં, જોયું તું, જેમ સ્વપ્ન ઊંઘમાં જોયું, જાગતા ના દેખાયું, ઊંઘતા પહેલા નતું દેખાતું, એમાં શરીરે મૃત્યુ પછી નથી રહેવાનું, જન્મતા પહેલા નતું, તો એની અવસ્થા સ્વપ્નના જેવી. જો આત્મા જાગ્રત હોય તો જ એને આની પ્રતીતિ થઈ શકે. આત્માની સજાગ હોય, સતર્ક હોય, નહીતર આપણા જ ઘરમાં બેઠા છીએ અને આપણે ગાફે લઈએ તો આપણને જ ખબર ના પડે કે આપણા ઘરમાં શું થાય છે, આપણા છોકરા શું કરી રહ્યા છે, આપણે ગાફેલ રહ્યા છીએ, આપણને ખબર ના પડે. તો શરીરમાં ગાફેલ રહીએ તો આત્માનું દર્શન, ગાફલ નરતો ખાશે માર, જોતામાં તો જોબન ગયું ને ડઢા ઢોલ વગાડી ગયું. જે ગાફેલ રહ્યો એને ગુમાવવું પડશે. તો મૃત્યુ એ તો ભલે સમસ્યા રહી, અદે સંગજી એ પોતાને એ આપણે સૌની વાત લઈને ગુરુ મહારાજ જય મહારાજની પાસે જઈને ઉભા કે આમને સમજાવો, તો આ મૃત્યુ ને રોજ યાદ કરીએ, રોજ યાદ કરીએ તો જ પાપમાંથી બચે. દિવસમાં એક વાર મૃત્યુને યાદ કરજો કે જેથી કોઈ ખોટા કામ કરવાની ઈચ્છા થાય નહીં. અને અહીંયા આગળી પણ આપણે આ સત્સંગમાં વારે વારે આ ભજનને થોડા દિવસ પછી પાછું આવે છે, ખબર નહીં બધાને ગમતું હોય છે કે લાવો મૃત્યુ વિશે જ મહારાજ સાથે વાત કરીએ, અને દર વખતે સત્સંગ જુદો જુદો જ થાય છે. મૃત્યુની વાત પ્રશ્ન એક જ છે, સમસ્યા એક જ છે, પણ એટલે શું છે કે સમજણ કેળવવાની છે. આવી બધી વાતો સાંભળી જો આપણે પૂરેપૂરી સમજણ કેળવી લીધી હશે ને તો મૃત્યુનો સહેજે ભય નહીં લાગે, સહેજે બીક નહીં લાગે. પરીક્ષિતને બીક લાગી, હા ભીષ્મને બીક લાગી, એટલા બધા બાણ વાગ્યા હતા અને સૂતેલા હતા, પરંતુ પ્રભુને કહ્યું કે હવે શરીર છોડ, સામે આવીને ભરો, આ પ્રત્યક્ષ હો. વાલીને ભગવાને કહ્યું પ્રાણ રાખવા છે, બાણ માર્યું ભગવાને વાલીને, અને પછી કહ્યું વાલી બચાવી લઉં, પ્રભુ આ કઈક બજારનો સોદો ના ગણશો, વેપારી હંમેશા ગ્રાહકને છેતરવા જ ફરતો હોય ને, વેપારી તો ગ્રાહકને છેતરે જ, થોડાક વધારે પૈસા લઈને થોડોક અમુક માલ આપી દઈને એમ કે છે મને છેતરશો નહીં, અને જો જીવતો રાખવો હોય તો એક વચન આપશો, બોલ. તો અત્યારે મૃત્યુ વખત મૃત્યુ છે અને તમે સામે ઉભેલા છો, આપ જીવદાન આપવા ઈચ્છો છો, હું સ્વીકાર કરું, પણ એક વચન આપું, ફરી જયારે મૃત્યુ આવે ત્યારે સામે આ રીતે આવીને ઉભા રહેવાના છો, ભગવાન તૈયાર ના થયા તો જો આપ તૈયાર ના હોય તો મારે જીવવું નથી. મૃત્યુનો ભય ક્યાંથી? નહી તો બાલીને મૃત્યુનો ભય ના લાગવો જોઈએ. કે છે પ્રભુ આપ ઉભા રહેવાના હો ફરીથી તો જ આજે તમારા આપેલા વરદાનનો જીવદાનનો સ્વીકાર કરું. એવું તો ફરી ક્યાંથી બનવાનું હતું? માં નથી બહોરી કે પ્રભુ અસ બને હી બનાવા. જો આમ ના બનવાનું હોય તો મારે જીવન નથી. આનું નામ છે મૃત્યુ પર જેટલી સમજણ કેળવી છે મૃત્યુ માટે એટલા જ આપણે સભાન સતર્ક અને નિર્ભય રહીશું. મૃત્યુથી નિર્ભય થવાનો આ એક જ ઉપાય છે કે સતત 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 આપણી વૃત્તિઓ જાગ્રત રહેવી જોઈએ. હું આ શરીર નથી. જેમ ગાડી ચલાવતા હોઈએ તો કહીએ કે હું ગાડી નથી, હું સાયકલ નથી, હું મોટર નથી, હું મોટરમાં બેસનારો, હું સાયકલમાં ઉપર બેસનારો, હું એનો માલિક છું. એમ શરીરમાં પણ આ શરીર હું નથી, પણ શરીરમાં રહેવા વાળો એને ચલાવવા વાળો આત્મા તે હું છું. અને છેલ્લે જે પહેલા વાત કરી તેમ શરીરનો નાતો આ જગતના ભૌતિક સંબંધીઓ સાથે છે, અને આત્માનો સંબંધ એ આત્મા એ પરમાત્માનો સ્વજન છે, અને શરીર એ આ દુનિયાનો સ્વજન છે. એટલે દુનિયાના સ્વજનોની દુનિયાની રીતે નાશ થવાનો હોય, અને જે આત્મા ભગવાનનો સ્વજન છે એને ભગવાન તરીકે એનું અસ્તિત્વ રહેવાનું છે. એટલે અદેસંગજીએ કહ્યું મરણ તણી ઘાંટી છે મોટી, એ ધોકો છે અમને, તે વેળા શું કરીએ, ત્યારે પાસે રહેજો. બસ મૃત્યુ સમયે આપ પાસે રહેજો, અમને મૃત્યુની સહેજે બીક ન લાગે. કેમ કે આપ અમારી પાસે રહેશો એટલે અમને તો તમે લઈ જવાના છો. પછીથી આડકા માંસ મળ મૂત્ર ને લોહીનો આ ઉકેડો એ પેલો મૃત્યુ લઈ જશે. અંદરથી આપણે એનું નીકળી જઈશું, પછી આ મળદું મળ મૂત્ર હાડકા ચામડા માંસ લોહી એને કોઈ હંગરશે, એને બાળી મેળવું પડશે, તો મોત એને લઈ જશે અને હું આપની પાસે આવી જઈશ. એટલે ત્યારે પાસે રહેજો, દેહની જયારે અવધિ આવે ત્યારે પાસે રહેજો. બસ અમને મૃત્યુની બીક ન લાગે, શરીરનો દેહાધ્યાસ ન થાય, અમે આપની પાસે આપના ચરણમાં પહોંચી જઈએ અને મૃત્યુ શરીરને લઈ જાય, પૂરું થઈ ગયું. આ રીતે મૃત્યુની સાથેની વાતો અને મૃત્યુમાંથી મૃત્યુના ભાવમાંથી નીકળી પરમાત્મા ભાવ મહારાજ આપે છે અદેસંગ. જય મહારાજ.